నమో అరిహంతాళం నమో సిద్ధాళం నమో ఆయరియాణం నమో ఉవజ్జాయాణం నమో లోయ సవసాహునం. శ్రీ జినశాసన గురు నమో నానావిధ సుఖకార ఆశ్రమహిత ఉపదేశతి కరి మంగళాచార సుమిరిన శాసన ఆత్మానుశాసన శృత జాతి దుఃఖ హరి సుఖ కారి సాచి శాసన జాకు గుణ భద్ర కర్తా గుణ భద్ర జాకు జాని భద్ర గుణ ధారి భవ్య కర కర ఉపాసన. ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने रूप सारे नाशी मिथ्या भ्रम वासना ताकि देश भाषा करी अर्थ को प्रकाश करो जाके मंद बुद्धि रूके होत अर्थ भाषना जाके मंद बुद्धि रूके होत अर्थ भाषना. जो लक्ष्मी के निलय रूप है अविनाशी प्रभु को रिदार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार. हे आत्मन तू दुख से डरता हर सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अद्भुतकारी रचना करता. मधुर विपाकी उपदेशा मुझ कटु विकासित हो कटु औषधि ग्राह करोगी बन किंचित तू भय भीतन हो. આત્માનુશાસન ગ્રંથ વિરાજમાન છે. પૂજ્યપાદ આચાર્ય સોરી ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત આત્માનુશાસન ગ્રંથ ઉપર આપણે સોલ સાયન્સના અંતર્ગત ચર્ચા કરી રહ્યા છે, જેમાં આપણે લાસ્ટ ટાઈમ ગાથા નંબર 92 અને 91 અને 92 આ બે ગાથા ઉપર આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. 91 અને 92 જે બહુ સરસ વિષય આવ્યો હતો 92 નંબરની ગાથાનો. 91 અને 92 બે આપણે લાસ્ટ 92 ગાથા જોઈ હતી, જેમાં શું વિષય આવ્યો હતો જે ખાલી આપણે એનો ભાવાર્થ વાંચીએ છીએ જેથી પાછું એકવાર રિવાઇઝ થઈ જાય. ભાવાર્થ જો 92 ગાથાનો ભાવાર્થ. लोक में तो प्रसिद्ध है कि जिसका सेवन बहुत किया जा चुका हो उसके प्रति अनादर होता है और जो अपूर्व वस्तु मिलती है उसमें प्रीति होती है. लेकिन रागादि का सेवन तो तूने अनादि से किया है, परंतु उनमें तेरी आसक्ति पाई जाती है तथा सम्यक दर्शन आदि का लाभ अपूर्व है, परंतु उनमें तेरी प्रीति नहीं है. तो यह लोक प्रसिद्ध वचन जूझे कैसे करता है, इसका बड़ा आश्चर्य है. तेरी सरस बात आई कि लोक में ये बात प्रसिद्ध है. तू बात प्रसिद्ध है कि कोई पण वस्तु આપણે બહુ બધી વાર એને ભોગવી હોય, એનું સેવન કર્યું હોય, આપણી પાસે હોય, તો એક ટાઈમ એવો આવે કે આપણે એનાથી કંટાળી જઈએ. અહીંયા રાખ્યું છે ને કે અનાનંદ હોતા હોય, પછી એની ઉપેક્ષા થવા માંડે, ખ્યાલ આવે છે. અને આપણને કંઈક નવું જોઈએ, જે રીતના કોઈ પણ વસ્તુ લઈ લો, મોબાઈલ છે, ગાડી છે, કપડાં છે, અને ઘરેણા છે, કોઈ પણ વસ્તુ બહુ વાર થઈ ગઈ હોય તો એમ થાય કે હવે કંઈક નવું જોઈએ, કંઈક નવું જોઈએ. કંઈક બહુ વાર એક જગા પર ગયા હોય તો શું થાય કે હવે કંઈક નવી જગા પર જઈએ, એકને એક જગા પર શું, એકને એક જગા પર. તો લોકમાં તો આ વાત પ્રસિદ્ધ છે કે કોઈ પણ જીવે કોઈ પણ વસ્તુનું સેવન કે એનો પરિચય ખ્યાલ આવે છે બહુ વાર કર્યો હોય તો એ જીવ એનાથી શું થઈ જાય, કંટાળી જાય. પરંતુ અને કોઈક અપૂર્વ એટલે કોઈક નવી વસ્તુ ની ચાહના અંદર માં જાગે. ખ્યાલ પરણ અને એવી રીતના અહીંયા કે છે કે અમને તો આશ્ચર્ય લાગે છે, આચાર્ય દેવ કહે છે કે અમને તો આશ્ચર્ય લાગે છે કે તે રાગનું સેવન, મિથ્યાત્વનું સેવન, અજ્ઞાનનું સેવન અને કચારીનું સેવન ક્યાંથી કર્યું છે? તમને ભાઈ ક્યાંથી? અનાદિથી. અનાદિથી જે રાગદ્વેષના ભાવ રૂપે પ્રણમી કોઈ પણ ગતિમાં ગયો એના જ્ઞાનનું ઘણું અલ્પપણું થઈ ગયું, એટલે અક્ષરનો અનંતનો ભાવ જ્ઞાન રહી ગયો, એટલું ઓછું જ્ઞાન રહી ગયું. પરંતુ કચારી તો ત્યારે પણ ચાલ્યું છે. જેવી રીતના નિગોદ, નિગોદમાં જ્ઞાન કેટલું અલ્પ છે, એકેન્દ્રિય જીવ છે, બેન્દ્રિય જીવ છે, તો જ્ઞાનની કેટલી હિંસા છે. પરંતુ કચાઈ ભાવ તો કે કચાઈ ભાવ તીવ્ર છે. એટલે ઇન શોર્ટ, સંસાર દશામાં અનાદિકાળથી એક સમય પણ એવો નથી, દિવસ હોય, રાત હોય, સવાર હોય, સાંજ હોય, કોઈ પણ ગતિ હોય, પીરિયન્સ હોય, નરક હોય, દેવગતિ, મિથ્યાનિષ્ઠી જીવની વાત કરું છું, તો દેવગતિના જીવો પણ, વૈમાનિક દેવના જીવો પણ, સોળ જે સ્વર્ગ છે, અરે જે હા સ્વર્ગ છે એની પર જૈવિક છે, એ બધા પણ જે મિથ્યાનિષ્ઠી જીવો છે, એ બધા નિરંતર અનાદિકાળથી શું કરી રહ્યા છે, કયા ભાવ રૂપે પરણમી રહ્યા છે, એના ભાવોમાં, એની પ્રગતિમાં, એના પરિણામમાં, એના અભિપ્રાયમાં શું ચાલી રહ્યું છે? બોલો સંજય, શું ચાલી રહ્યું છે? તો કે નિરંતર રાગદ્વેષના પરિણામ ચાલી, નિરંતર એ કસાઈ રૂપે પરણમી રહ્યો છે. હા, એમાં વેરિએશન છે કે તીવ્રતાથી પછી મનતામાં આવે, મનતાથી પછી તીવ્રતામાં આવે, ખ્યાલ આવે છે. અને જાતિ પણ બદલાય, જાતિ બદલાય એટલે અશુભમાંથી શુભમાં આવે, શુભમાંથી અશુભમાં આવે, ખ્યાલ આવે છે. સવારના ટાઈમમાં આપણે બધા જે મુમુક્ષુઓ છે તો આપણા અંદરમાં અધિકતર સમય સવારના 10-11 વાગ્યા સુધી શુભ ભાવ, મંદિરના દર્શન આદિ, ભગવાનના દર્શન, પૂજા છે, સ્વાધ્યાય છે, તો એ શું ભાવ છે તમને? છે તો ભાવ, છે તો કચાઈ ને, છે તો રાગ ને, શુભ રાગ છે ને. તો એમ કહેવા માંગે છે કે અનાદિકાળથી આ જીવ આ રાગદ્વેષના ભાવ રૂપે પ્રણમતો 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 અનંતકાળ વીતી ગયો, પણ એ આ રાગદ્વેષના ભાવથી થાક્યો ને, એને એવું ના લાગ્યું કે કઈક હવે આનાથી કઈક અપૂર્વ, કઈક અલગ જાતિના ભાવ મને પ્રગટ થાય. અને આનાથી અલગ જાતિના ભાવ કયા છે? મિથ્યાત્વની સામે ટોટલી અલગ જાતિનો ભાવ કયો? તમને કહેશે રાગની સામે વિતરાગતા, કચાઈની સામે અકચાઈ પણ, દુઃખની સામે સુખ પણ, ખ્યાલ આવે છે. ઇન્દ્રિય જ્ઞાનની સામે અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય આનંદની સામે અતિન્દ્રિય આનંદ. તો અપૂર્વ એવો ભાવ મને પ્રગટ થાય એવી જીવે કોઈ દિવસ ભાવના જ નથી રહી. કેમ? કારણ કે આ એટલે આચાર્ય જેને આશ્ચર્ય થાય કે તું થાયકો નથી, તું કંટાળ્યો નથી, તું ત્રાસ્યો નથી, ખ્યાલ આવે. કારણ કે આ સાયકલ તો ચાલુ છે, હવે અહીંયાથી આ ત્રષ્પર્યાય પૂરી થઈ જશે, કારણ કે ત્રષ્પર્યાયનો કાળ તો લિમિટેડ છે. જી સ્થાવરમાંથી આવ્યો, એકેન્દ્રિયમાંથી આવ્યો, નિગોદમાંથી 6 મહિના અને 8 સમયમાં 600 ને 8 જીવ આવે છે બહાર. હવે એ 12 આવ્યા એટલે ત્રષ્ટમાં આવ્યા, 12 આવ્યા એટલે ત્રષ્ટમાં આવ્યા, ત્રષ્ટમાં આવ્યા એટલે સાથી બેન બે ઇન્દ્રિય, બે ઇન્દ્રિયથી ત્રષ્ટપર્યાય ચાલુ થાય. બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 6 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, પછી એમાં સંગની અસંગની, પછી એમાં દેવ, નારકી, મનુષ્ય, વિભિન્ન અવસ્થાઓ ધારણ કરી, બરાબર. આ ત્રષ્ટપર્યાયમાં આવ્યો તો ખરો, કોઈ એવો નિગોદમાં એકેન્દ્રિયમાં કોઈક એવો પુણ્યનો ભાવ કર્યો કે જે એમાંથી એ નીકળ્યો બાર, કારણ કે ત્યાં પણ કન્ટિન્યુઅસલી પુણ્ય પાપ, પુણ્ય પાપ, પુણ્ય પાપ ચાલે. હવે તમે એ નહીં પૂછતા કે નિગોદના જીવને પુણ્ય કયા પ્રકારનો હોય, એ કેવળ જ્ઞાન ગમે છે, પણ એ નિયમ છે કે નિગોદના જીવને પણ એ ભાવોનું પરિવર્તન નિરંતર ચાલે. કોઈ પણ અશુભ ભાવ હોય કે કોઈ પણ શુભ ભાવ હોય, અંતર્મૂળમાં બદલાય. આ નિયમ છે, ચાલે. આ નિયમ છે કે શુભમાંથી અશુભ, અશુભમાંથી શુભ, શુભમાંથી અશુભ, અશુભમાંથી શુભ, અંતર્મૂળમાં ભાવો બદલાય. તો નિગોદમાં પણ એ ભાવો ચાલે, નહીતર ત્યાંથી બહાર કેવી રીતના આવે? નિગોદમાંથી બહાર આવવા માટે, બહાર આવવા માટે, બે ઇન્દ્રિયમાં આવવા માટે પણ એવો કોઈ પુણ્યનો ભાવ કે પુણ્યનો બંધ જોઈએ કે જેનાથી એ બહાર આવે, એટલે એનો જ્ઞાનનો ગાઢ વધે છે, એને બે ઇન્દ્રિય મળે છે, આગળ વધે છે. એવી રીતના એ ત્રષ્ટમાં આવ્યો. તો હવે ત્રષ્ટમાં આવ્યા પછી એક ટ્રસ્ટમાં કોઈ પણ જીવ આવ્યો હોય તો કે અનંતકાળ નથી રહેવાનો. ટ્રસ્ટમાં આવીને રહેવાની, ટ્રસ્ટમાં આવીને રહેવાની એક લિમિટેડ મર્યાદા છે, એક ટાઈમ લિમિટ છે. એનાથી વધારે ટ્રસ્ટમાં નહીં રહી શકે. હા, અહીંયા આવીને એની પાસે પાછા બે ઓપ્શન છે, બે ઓપ્શન ખુલ્લા છે. ટ્રસ્ટમાં આવ્યા પછી હવે સપોઝ બે ઇન્દ્રિયમાંથી ત્રણ ઇન્દ્રિય કરતા કરતા આગળ વધતા વધતા મનુષ્યમાં એને સમી પંચેન્દ્રિય પણ એમાં પણ પાછું જૈન ધર્મ, જૈન કુળ, એમાં સાચા દેવશાસ્ત્ર ગુરુ, આવાસ, અમાર્ગ, આત્મા પરમાત્માનું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ સમજવા મળ્યું. સમજાય છે? હવે એ મળ્યા પછી સપોઝ એને એનો સદુપયોગ ન કર્યો, ખ્યાલ આવે છે? અને સપોઝ આ ભાવ પણ આમને આમ વયો ગયો, આ પુણ્ય આમને આમ બળી ગયું, આમને આમ ખતમ થઈ ગયું. સમજાય છે? જે આપણે પુણ્યનો ઉદય બાંધીને આવ્યો અને ઉદય આવ્યો, પુણ્ય બંધ કરીને આવ્યો અને ઉદય આવ્યો ને એમાં બધું મળ્યું, તો આ બધું જે મળ્યું છે એ પણ કાયમ નથી રહેવાનું. આ મનુષ્ય ભાવ પણ કાયમ નથી રહેવાનો. આજે ભાઈઓ સહયોગ એ પણ કાયમ નથી રહેવાનો. તો હવે અહીંયા પણ અગર એ જે અનાદિકાળથી કરતો આવ્યો એ રાજદેશના પ્રણામ જ કરતો રહેશે અને કોઈ અપૂર્વ ભાવ પ્રગટ કરવા માટેનો અપૂર્વ પુરુષાર્થ અંદરમાં અપૂર્વતાથી લઈ જાવે તો પછી શું થશે? બોલો વિલાસમાં શું થશે? અલ્ટિમેટલી પછી તો ક્યાં ત્રસ્ત થઈ જાય, એનો કાળ પૂરો થયો. મેં કીધું ને બે ઓપ્શન છે, યા તો એ તમને દર્શનની પ્રાપ્તિ કરી, પોતાના આત્માને ઓળખી, ગુણસ્થાનમાં આગળ વધી, ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરી અને આગળ વધતા વધતા એ માર્ગમાંથી પાર થઈને એ માર્ગના ફળને પ્રાપ્ત કરી લે અને મોક્ષને પ્રાપ્ત કરી લે તો પછી લે તો એનો પ્રશ્ન આવવાનો જે એનો ઉદય હશે સાર્થક થઈ ગયો. પણ સપોઝ ન થયું તો પછી શું થશે? તો કે પ્રશ્નો પાર પૂરો થઈ ગયો એના પછી નિયમથી એ જીવ નિયમથી બેસી ચાલી ગયો, નિયમથી જીવ નિગોધમાં પાછો ચાલ્યો છે. કોઈ સમજાય છે? નિયમથી આ નિયમ છે. એટલે એમ સમજો જયારે આપણે નિગોધમાંથી બહાર આવ્યા અને હમણાં આપણે બધા ટ્રસ્ટમાં છીએ, ટ્રસ્ટ પર્યાયમાં છીએ, એમાં પણ ઉત્કૃષ્ટ ટ્રસ્ટમાં પણ આપણે ઉત્કૃષ્ટતાને આપણે પામ્યા છીએ. હમણાં એવી ઉત્કૃષ્ટ જગા પર બેઠા છે, ખ્યાલ આવે છે? તો આપણે જયારે બધાની વાત કરીએ, આપણે જયારે બધા નિગોધમાંથી બહાર આવ્યા, જયારે નીકળ્યા હશું, જયારે પણ નીકળ્યા હશું, ત્યારે આપણે ટ્રસ્ટમાં કેટલો કાળ રહેશું, આગળ શું થશે, બધું આપણે કહેવાય ને કે નક્કી છે અને એ પ્રમાણે થશે. અને જેનો પાછો જવાનો કાળ હશે તો પાછો જશે, જેનો મોક્ષ જવાનો કાળ હશે મોક્ષ જશે, તમને દર્શનનો કાળ હશે તમને દર્શન રહેશે, જેના ભાવ ઓછા છે. તો ખરેખર એવું લાગે ને કે આપણને આ તત્વ આ કાળમાં કેમ મળ્યું, આપણને જ કેમ મળ્યું, મને જ કેમ મળ્યું, આવા ભૂષણ કાળમાં, આવા ગુંડાવસરની પંચમ કાળમાં જ્યાં દૂર દૂર સુધી આ સત્ય માર્ગ નથી ક્યાંય, તો એવા કાળમાં પણ આપણને આ તત્વ, આ વાત, આ જીવવાનું આચાર્ય 2000 વર્ષ પહેલા તાળપત્ર ઉપર લખેલા ગ્રંથો આજે પણ આપણી માટે સુરક્ષિત કેમ રહી ગયા, તો એનાથી આપણને લાગે છે. અને રૂપિયું પાછું ગમે છે ને, આ વાત સારી લાગે છે ને, સાંભળી ગમે છે ને, સાંભળીને શાંતિ લાગે છે ને, સાચી લાગે છે ને, હવો ભાવ આવે છે ને, મહિમા આવે છે ને, કરવા જેવી વાત છે. સુખી થવાનો ઉપાય અહીંયા જ છે. જેટલા જીવો સુખી થયા, થશે, થઈ રહ્યા છે, થયા પહેલા આ માર્ગ અપનાવીને અને આ રીતે પ્રણમન કરીને થયા છે, એવી અંદરથી અગર આપણને એક વિશ્વાસ કહો, આસ્થા કહો, પ્રતીતિ કહો, અગર આપણને જાગે તેનો મતલબ કે આપણું ભવિષ્ય આપણો ઓનવાર પાડો. કોઈ સમજાય છે? તો એટલે એક ચાન્સ છે આપણને, પાછો એક ચાન્સ મળ્યો છે, એક ઓપોર્ચ્યુનિટી મળી છે, એક અવસર મળ્યો છે કે આપણે અગર જઈએ તો આ કાળમાં, આ ભાવમાં જે આ તત્વ મળ્યું છે એની શ્રદ્ધા કરી અને અંદરમાં પોતાનો જે આત્મા છે, પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે, પોતાનો જે જ્ઞાયક ભાવ છે, પોતાનું જે રિયલ સ્વરૂપ છે, એ સ્વરૂપને ઓળખીને એની શ્રદ્ધા કરી કે હું વિનાયક છું, હું આત્મા છું, હું અનાદિ અનંત છું, હું જન્મતો નથી, હું મરતો નથી, હું શરીર નથી, હું આ બાહ્ય સંયોગ નથી, એ રૂપે નથી, એનો કરતા નથી, એનો ભોગતા નથી, એવા સુખે નથી, એના આધારે હું નથી, એ મારા આધારે નથી, હું એનો ફળ કરતા નથી, એ મારો કરતા નથી. તો એ પ્રકારે આત્માને શરીરની ભિન્નતા, આત્માને પરની ભિન્નતા, આત્માને કર્મની ભિન્નતા, આત્માને બાહ્ય સંયોગોની ભિન્નતા, એ ભિન્નતા કરીને જે આપણું એકત્વ થઈ જાય છે ને. હવે પોતાના પરિણામને ટકોરો કે હજી આપણું એવું એકત્વ ચાલે છે કે આ મારા, આ મારા, આ મારા, આ મારા, આ મારા, આ મારા. તો હજીને મિથ્યાત્વની પુષ્ટિ અંદરમાં થઈ જાય. ઇવન ધો વી આર લિસનિંગ, આપણે સાંભળી રહ્યા છે તો પણ એ મિથ્યાત્વમાં કોઈ ફરક અગર નથી પડ્યો, આપણી ઊંધી માન્યતામાં અગર કોઈ ફરક નથી પડ્યો તો સમજી લેજો કે આવું તો આપણે પાછું એમ લેવાનું, એમ વિચારવાનું કે આવું તો આપણે અનંતવાર માનવું, પ્રમોશનમાં અનંતવાર રહ્યા, સમજ્યા ને, ભાવલિંગી સંતોના સમાગમમાં અનંતવાર રહ્યા. એટલે હવે સાંભળવાની સાથે સાથે વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ કે જે સાંભળો છો, જે સાંભળીએ છીએ, જે બોલીએ છીએ, જે વાંચીએ છીએ, જે આપણે કાને કરે છે જે વાત, એના ઉપર આપણે ગંભીરતાથી બેસીને વિચાર કરો. વિચાર તત્વજ્ઞાનના આપણા અંદરમાં નિયંત્રણ ચાલવા દે. પોઈન્ટ સમજાય છે? વાંચન તો ફિક્સ ટાઈમે થશે ને, સમજાય છે? અને ચિંતન મંથન આપણે નિરંતર કરી શકીએ. એનાલાઇઝેશન કહો, એનાલાઇઝિંગ કહો, કે જે પણ આપણે સાંભળીને તર્કથી, યુક્તિથી, ન્યાયથી એની કસોટી ઉપર ઉતારીને એક વાતને આપણે સિદ્ધ કરીએ કે હા આમ જ છે, હા શરીરનો કરતા નથી, જો આમાં રોગ આવ્યો તો કાંઈ ન કરીએ, આમાં વૃદ્ધ અવસ્થા આવી તો કાંઈ ન કરીએ. પોઈન્ટ સમજાય છે? આ વારોનું પ્રણમન થયું, આ શરીરનું પ્રણમન થયું, આ અંગોનું પ્રણમન થયું, કાન શિથિલ થઈ ગયા, આંખ શિથિલ થઈ ગઈ, સમજાય, શરીર શિથિલ થઈ ગયું, જીર્ણ શૂર્ણ થઈ ગયું, રોગોથી ઘેરાઈ ગયું, હું કાંઈ ન કરી શકે. તો આ વિચાર કરીને આપણો અગર કરતા ભાવ તૂટે છે તો આપણે માર્ગ ઉપર આગળ વધી રહ્યા. અગર આપણો મોહ ભાવ તૂટે છે, અગર આપણું એકત્વ તૂટે છે, અગર આપણું અજ્ઞાન તૂટે છે, સમજાય છે? તો સમજો કે આ માર્ગ ઉપર આપણે આગળ ચાલી રહ્યા. કોઈ સમજાય છે? પણ અગર આપણા અભિપ્રાયમાં હજી સાંભળ્યા પછી પણ એ ચાલે છે કે આ મારા, આ મારા, આ મારા, આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, તો આપણે હજી ગયા છીએ ત્યાં. થોડી વાત કરે છે પણ બધાની માટે, મારા તમારા બધા માટે છે કે ઇવન જો આપણે ઇન્દ્રિયના વિષય ભોગોની વચ્ચે ઉભા હોય, ઇવન જો આપણે પરિવારની વચ્ચે ઉભા હોય, ઇવન જો આપણે પુણ્યના ઠાઠ બાટની વચ્ચે ઉભા હોય, ઇવન તો આપણે સાતા સામગ્રીની વચ્ચે ઉભા હોય, પણ આપણી ડ્યુટી શું છે કે આપણે એમાં તત્વજ્ઞાન અને તત્વ નિર્ણયથી આપણી પ્રગતિના અંદરમાં જે સાચા સંસ્કાર છે એ સંસ્કારોનું સિંચન આપણે કરીએ એ આપણું કરી શકીએ. કઈ સમજાય? એટલે આ વાત એટલી સરસ આવી કે આચાર્ય દેવ કહે છે કે અમને તો એટલો આશ્ચર્ય લાગે છે કે તમે આવા અનાદિકાળથી પરમસાર આવાદી ભાવથી હજી થાક્યા નથી. માતાજી કહે છે ને કે આ માર્ગ થાકેલાનો છે, જે વિભાવથી થાક્યો છે, જે વિભાવથી ત્રાસ્યો છે, જેના સંસારથી હવે છૂટવું છે, જેને એવી તાલાવેલી લાગી છે, જેને એવી લગ્ની લાગી, લગ્ની લગ્ની સમજાય, ધૂન 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 લાગી છે, એનો આ માર્ગ, એને આત્મા મળશે. આત્મા તો અંદર છે, હર સમય છે, બધાની અંદર આખો ચૈતન્ય સ્વભાવી સુખ શાંતિ આનંદથી ભરેલો વિતરાગ સ્વભાવી પરિપૂર્ણ વિજ્ઞાન ધન અનંત ગુણ શક્તિ સામર્થ્ય સંપન્ન એવો આત્મા તો બધા પાસે હમણાં છે, એટલે બધા એ રૂપે તો છે. પોઈન્ટ એ છે કે એની સાથે આજે સંયોગી ક્ષેત્ર અવગાણે છે, એને પોતાનું માની બેઠો છે, એ એની સૌથી મોટી ભૂલ છે. એ આપણી સૌથી મોટી ભૂલ છે કે આપણે આ શરીરને પોતાનું માની બેઠા છે, અને એમાં એવી આસક્તિ, એવો મોહ, એવો રાગ, એવી એવો આપણે કહીએ ને કે જોડાણ કહો, એકત્વ કહો થઈ ગયું છે. તો પ્રતિ સમય જે ઉપયોગ, જે આપણા પરિણામ છે એ આના લક્ષ્ય જ થયા કરે. હવે બુદ્ધિપૂર્વક આને તોડવા પડે, બુદ્ધિપૂર્વક પોતાના જ્ઞાનમાં પોતાના આત્માને ઉભો કરવો પડે, બુદ્ધિપૂર્વક બેસીને સ્વાધ્યાયના માધ્યમથી, શાસ્ત્રોના માધ્યમથી, ગુરુવાણીના માધ્યમથી પોતાનું સ્વરૂપ સમજવું પડશે. કારણ કે પાને પાને, લાઈને લાઈને, અક્ષરે અક્ષરે, શબ્દે શબ્દે આપણું સ્વરૂપ અહીંયા સમજાયું છે કે તું કેવો છે, તું કોણ છે, તારામાં શું ભરેલું છે, તને એનો અંદાજો જ નથી. તમે સમજ્યા ને? તને અત્યારે શું છે એની કલ્પના જ નથી, ઇમેજિનેશન જ નથી કે તારા અંદરમાં કેવી સામર્થ અને કેવો સ્વભાવ ભરેલો, તું કેવા સ્વભાવે છો એની તને ખબર જ નથી. તું તો શું આ એક ઉદય આવ્યા વાયમાં, શરીર મળ્યું અને એનાથી રિલેટેડ જે પણ પરિવાર મળ્યો, કે જે પણ સંયોગ મળ્યા, સમજાય છે, એમાં એમાં શું શું થઈ ગયો કે આખો લેવાય અને આખો ભાવ અમૂલ્ય મનુષ્ય અમૂલ્ય અતિ દુર્લભ મનુષ્ય બહુ આમને આમ આખો શું થયો તો કે વેલો ભાઈ અને એક નિત્યા સંતુષ્ટિ લઈને વિચાર્યો ગયો કે અમે આટલું વાંચ્યું અમે આટલું કહ્યું અમે આટલું કહ્યું પણ જે આત્માને ન ઓળખ્યો તો તે કાંઈ નથી કહ્યું જે આત્માને નથી ઓળખ્યો તે પોતાની અંદરમાં શ્રદ્ધા નથી કહી પોતાનું જ્ઞાન નથી કહ્યું તારો ઉપયોગ બધેથી થકીને અંદરમાં જેમ ભગવાનનો ઉપયોગ લીન થઈ ગયો છે ભગવાન કેવા છે સિદ્ધ ભગવાન અરિયન ભગવાન મુનિરાજો બોલો ક્યાં છે એમનો ઉપયોગ ક્યાં રમે તો કાંઈક તો એવી વસ્તુ અંદરમાં છે ને કાંઈક એવી આકર્ષિત વસ્તુ અંદરમાં છે કે અંદરમાં જતા ઉપયોગ બહાર આવતો નથી બોલો એ સમયે શરીરના ટુકડા થઈ જાય રૂમાં લપેટીને મુનિરાજોનું શરીર બાળી નાખે પહાડ ઉપરથી ઉપસર્ગ કરવા વાળો ફેંકે મરેલા સર્પ નાખે જંગલી જાનવરો દોડાવે શિયાળની આખું શરીર ખાઈ જાય 3 દિવસ સુધી અને ખબર ન પડે અને આપણે જરાક વખતે આમ ટચ પણ ન કહેવાય આમ જરાક આમ આવ્યું હોય તો કોઈ સમજાય છે ખ્યાલ આવે છે અને આટલું બધું શરીરમાં થઈ જાય છે નિકટ શરીરમાં બીજે ક્યાંય નહીં અને મુનિરાજ તો જંગલમાં છે બધું છોડીને આવ્યા છે તો કોઈ બીજી વાત તો થઈ જ નહીં ત્યાં બીજી કોઈ વસ્તુ તો થઈ જ નહીં ઘર કુટુંબ પરિવાર તો બધું છોડીને આવ્યા છે તો નિકટમાં નિકટ જે પરદ્રવ્ય છે એમાં આટલું બધું થઈ જાય અને એમને ખબર ન પડે એટલું જ નહીં પોતાના આત્મામાં એવા લીન થઈ જાય કે આખો આત્મામાંથી નીકળીને સીધા લયમાં જઈને સિદ્ધ તરીકે બિરાજમાન થઈ જાય મુક્ત થઈ જાય એટલે વિચારો એટલીસ્ટ એના અનુમાનથી તો વિચારે કે હા કંઈક તો એવું અંદરમાં છે કે જે ખરવા યોગ્ય જાણવા યોગ્ય લીન થવા યોગ્ય અનુભવ કરવા યોગ્ય સમજાય છે એવી એક વસ્તુ અંદરમાં છે કે જેના આશ્રયે મુક્તિની પ્રાપ્તિ થઈને આ જીવ સંસારથી છૂટે સમજાયો આખો માર્ગ આ રીતે છે ચાલો આગળ વધીએ હવે આપણે આજે એના પછીની ગાથા લઈએ ગાથા નંબર 93 જો ગાથા નંબર 93 પણ બહુ સરસ છે વ્યસની કો હિતાહિત કા અભાવ વ્યસન 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 કોને કહેવાય વ્યસન વ્યસન અહીંયા છે ને 12 મંદિરમાં લાગેલા છે ને 7 વ્યસન વ્યસન 7 પ્રકારના તમે જોજો લાગેલા અને આપણે ચોરી છે જુગાર છે માંસ ભક્ષણ છે અને મદિરા પાન છે પછી પરસ્ત્રી સેવન છે વેશ્યા ગમન છે શિકાર છે આ 7 પ્રકારના વ્યસન છે વ્યસન એટલે શું આપણે આમાંથી કેટલા વ્યસન આપણને છે આમાંથી એકે નહીં ને એકે વ્યસન નથી ને ચોરી નહીં ને ચોરી અને આપણે નહીં કે હા ચોરી કરીએ કે ન કરીએ ચોરી કરાય કે ન કરાય બોલો ચોરી અને માંસ ભક્ષણ શું વાત કરો નહીં ને માંસ ભક્ષણ તો નહીં હશે અને મદિરા પાન સવાલ જ નથી નહીં ને બોલો સુમિત ભૈયા નહીં ના મદિરા પાન ચોરી માંસ ભક્ષણ નહીં ને વિચાર કરો આ બધું ભાવોમાં ચાલી રહ્યું આ શરીર શું છે આ શરીર શું છે માંસ નો લોચો છે ને સપ્ત ધાતુથી બનેલો આ માંસ ફૂદગલ નો લોચો છે ને અને પ્રતિ સમયથી ચાલે છે એની આસક્તિ હું શરીર છું હું ગોરો છું હું કાળો છું હું આવો છું હું સુંદર છું મારી હાઈટ એટલી છે મારી સમજાય છે રૂપ રંગ તો શું ચાલે છે ભાવોમાં જો ગેંદર જ ભાવ પ્રધાન હું એ નથી કહી પ્રેક્ટિકલી કોઈ આપણે માર્ગ દર્શન કરતા હોય પણ ભાવોમાં શું ચાલે છે જે હમણાં વાત કરી આટલી વાર ભાવોમાં જ ચાલે છે વ્યસન વ્યસને તે અચ્છા આ મોબાઈલ કેટલી વાર જોયો દિવસમાં બોલો આ મોબાઈલની જે આદત છે ને આપણને વ્યસન છે સમજી લેજો આપણને તો ઓલા લાગેલા આપણને અમે તો 7 વ્યસન અમને તો છે જ નહીં એકો એક વ્યસન છે મદિરા પાન મો મહામદ પીવો નથી તો મો રૂપી દારૂ તો તું પીએ છે પ્રતિ સમય મિથ્યાત્વનું દારૂ તો તું પીએ મદિરા પાન કરે સમજાય ને પરસ્ત્રી ગમન ચોરી શિકાર બધું ચાલે ભાવ ભાવમાં એટલે એ કહે છે કે વ્યસનિકો હિત અહિંસા અભાવ જે વ્યસની છે જે મોહી છે જે રાગી છે એને સાચી ને હિત અહિત નો વિચાર એને કરવાનો અવકાશ જ નથી કારણ કે દરવાજો જ બંધ થયેલા કારણ કે 7 વ્યસનમાં કે કોઈ પણ આદતમાં ખ્યાલ છે એવો ડૂબી ગયો છે કે પોતાના સ્વભાવથી એવો છે કે દૂર બહુ સરસ ગાથા છે જો આપણે વાંચીએ દોષો મેં आसक्त एवं व्यसनी होकर हित अहित की भावना न करके तूने संसार में जन्म मरण आदि अनेक दुख पाए। यह बात आगामी संग में दृष्टांत सहित समझाते हैं। बहुत सरस दृष्टांत है और सिद्धांत पर बहुत सरस है जो अंशो द्वारा आयू बस हमारी तो बदा वाचे सामने अपने गाय सके साथे बदा हंसो द्वारा मुक्त नहीं होता जल से अलिप्त रहता अतः कठोर कमल जो केवल दिवस काल में भी खिलता यह विचार नहीं करे गंध में मुक्त भ्रमण करते प्राण कहाँ गीता का विवेक जो वचनों में व्यसनो ये होते है ग्रांत उदाहरण आईपू भमर भमरो है ना भमरो जी कमर है ना कमर एम जी सुगंध हो सुगंध कमर में अति सुगंधित कमर हो समझा कि गंध एक गंध में एक जे भमरो से एक इतलो बड़ो आसक्ति से एक गंध नी ग्राण इंद्रिय नी इतनी बड़ी आसक्ति से भमरा में समझाए कि एने सूंघवा कमर खबर थे दिवस में खीले सूर्योदय खाए तेरे कमर खीले अने सूर्यास्त खाए तेरे शू थे कमर बंद थी जाए बिराई जाए समझाए कि पाखरियो बंद थी जाए हवे ए जे भमरो छे ए भमरो ए एनी सुगंध ने सूंघवा में एटलो बधो आसक्त छे कि एने पण भान नथी रहेतुं के रात थई गई हवे हमणा सूर्यास्त थशे छे ए कमर गिराई जशे बंद थई जशे अने बंद थई जशे अने भमरो अंदर रही जाय छे जरा सूंघी लो जरा सूंघी लो जरा सूंघी लो जरा सूंघी लो समझाय छे आ सेम आपणी दशा छे कोई समझ्यो बहु सरस गाथा छे तो ई जरा जरा काम पताय जे बे वर्ष एक वर्ष बे वर्ष चार वर्ष बस जरा काम आकाम 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 ख्याल आए थे अने जी थे ना लोग मधुमक्खी में एक एक बूंद एक बूंद चाकू एक बूंद चाकू एक बूंद चाकू बस 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 हमें जरा 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 तो ये ना गिराई जाए थे कमर बंद थी जाए थे अने कोई हाथी आदि कोई आई रहे आपका कमर में खाई कोई समझे आज दशा अपना बता रही हमें अनी साने अपने जो अपने यहाँ बात किए पीछे अपने डिस्कशन करिए जो तू कहता हंस नु उदाहरण आई है हंस ए कमर ने नहीं खात हंस ए कमर ने सेवन नहीं करते हंस की जगह ज्ञानी धर्मात्मा भमरा की जगह अज्ञानी कमर की जगह इंद्रिय विषय भोग समझाई कि त्रण वात समझाए हंस कमर सॉरी हंस भमरो कमर तो कमर की जगह शू रखा इंद्रिय विषय भोग हम हंस बहुत चतुर है कारण के कमर आप दाढ़ हो बहुत कठोर हो बहु कठोर हो तो हंस एनु सेवन नहीं करते हंस ए भोजन ने सारू नहीं मानते तो हंस ए विवेक पूर्वक ए कमर ने नहीं खाते एनु सेवन नहीं करते पर भमरो ख्याल है ए भमरा में ये ताकत है कि लाकड़ा में छेद कर निकली जाए पर कमर ना जे आप कहे भमरो हो तो ये कमर मे निकली सके बात एम छेद कर तो के कोमर पत्ता हो कारण के एना गंध ने एट के एना ग्रहण ना विषय में एवं आसक्ति से सूंघवा में के रात करी जाए गिराई जाए अंदर मरी जाए एना प्राण गुमा देते इंद्रिय विषय भोगो ने भोगवानी पाचड़ जीव मरण सूर्य वेदना पर सहन कर मरण ने पर नहीं बनते एक छे ने को ख्याल आए तो बहुत सरस गाथा है तो हंस भमरो कमर हंस ना जगह ज्ञानी रायखा ज्ञानी ज्ञानी चतुर से ज्ञानी ने खबर से क्या इंद्रिय विषय भोगो कठोर से इंद्रिय विषय भोग के दुखदायी से अल्पकाल माटे से चूकी जैसे सुख नहीं पर से भिन्न से मारी साथ में कोई संबंध नहीं अत्यंत अभाव से वज्रनी दीवार से तो ज्ञानी विवेक पूर्वक विचार पूर्वक निर्णय पूर्वक तर्क युक्ति न्याय लॉजिक थी विचार ने ज्ञानी कोई इंद्रिय विषय भोगो ने भोगवामां पोताना जीवन ने वेधी नहीं रखता पर अज्ञानी शू करे एम सुख मानी ने एम आपू जीवन खत्म थी जाए मिथ्या संतुष्टि थी जाए बे दुकान करी चालवारी करी बे घर करा અને બે બહુ મોટા વ્યાપાર અમે ઉભા કરીને બરાબર છે. એવા કરતા ભાવ સાથે, એવા મીઠા ભાવ સાથે હજી ચાલી બરાબર આખી ગાથાનો સાથ હવે આપણે એને વાંચીએ છીએ. જો અર્થ જો યહ કમલ કા ફૂલ હંસો દ્વારા ભોગ્ય નહીં. એટલે એટલે પહેલા થોડી સ્પ્રિંગ કરી કે હવે તને વાંચો તો ખ્યાલ અતિ કઠોર છે. હવે કમલના ફૂલની વિશેષતા સમજાવે. પહેલી વાત, હંસો દ્વારા ભોગ્ય નહીં, અતિ કઠોર છે, જલ મેં ભી તન્મય નહીં હોતા और दिन में खिलता है. इस प्रकार कमल के स्वरूप का विचार न करता हुआ, विचार न करता हुआ भौरा गंध का लोभी होकर, गंध का लोभी होकर व्यर्थ ही मृत्यु को प्राप्त होता है. उसी प्रकार व्यसन को, व्यसन की तीव्रता से अपने, व्यसन की तीव्रता से अपने हित अहित का विवेक कहाँ से होगा, अर्थात नहीं होगा. भावास्वाचर्य यहाँ अन्योक्ति अलंकार द्वारा दृष्टांत से ही दृष्टांत यानी के सिद्धांत समझाया गया है. जिस प्रकार भौरा गंध के लोभ से कमल में बैठा है परंतु यह विचार नहीं करता कि हंसों ने इसका सेवन नहीं किया, यह कठोर है, जल से भिन्न ही रहता है और रात्रि में बंद हो जाता है. एक एक वाक्य में विषय पर इंद्रियां विषय पर घटित करवाना. वह तो अति आसक्त होकर उस कमल में ही मृत्यु को प्राप्त होता है, अति आसक्त होकर कमल में ही मृत्यु को प्राप्त हो जाता है. हवे जो सिद्धांत उसी प्रकार सुख के लोभ से, किसके लोभ से, तू तू आकर्षित अपने उपयोग बार केन दौड़े थे, सवा थी रात इंद्रिया विषय भोग उपयोग केन दौड़े थे, एकमात्र कारण से एमा जीवे अनादि काल की सुख बुद्धि मन, एमा की मने सुख मन. तो यह तो अति आसक्त होता है. उसी प्रकार सुख के लोभ से विषयों का सेवन करता हुआ, विषयों का सेवन करता हुआ सरागी जी, सरागी जी समझे, सरागी सरागी यानी रागी की मोही की, सरागी जी यह विचार नहीं करता कि महान पुरुषों ने इस विषयों का सेवन नहीं किया. हया लाइन बहुत इम्पोर्टेंट. महान पुरुषों इतने अज्ञानी मुनिराजों धर्मात्माओं सम्यक दृष्टियों, तो महान पुरुषों ने इन विषयों का सेवन नहीं किया. ये विषय कठोर और दुखदायक है. केवल से विषय कठोर लागे से क्या सारे लागे से सुखदायक लागे बराबर है, पर से केवल कठोर यही चर्चा कर तू. ये विषय कठोर और दुखदायक निर्मल, बहुत सारे चीजें लाई निर्मल आत्म स्वभाव से भिन्न ही रहते हैं. केवल क्या बना विषय हो आत्म स्वभाव की केवल से अत्यंत भिन्न से और पाप का उदय आने पर बिखर जाते हैं. सुपर लाइन, पाप का उदय आने पर बिखर जाते हैं. या तो पाप का उदय आएगा और ये सारे विषय चले जाएंगे, या तो आयु कर्म का उदय खत्म हो जाएगा और मैं यहाँ से चला जाऊंगा, तीसरा कोई ऑप्शन है नहीं. सुखी रूप या तो पुण्य ना उदय में मर जाता है, अगर सुख बुद्धि मानिए तो इन्हें भोग ले इन्हें बधार वहां पर એના બલ પર મહાન માને છે, એમાં સુખ માને છે, એમાં આખો દિવસ રમે છે, ઉપયોગ એમાં આખો દિવસ લીન રહે છે. બરાબર છે. હવે શું થશે, વોટ ઇઝ ધ બોટમ લાઈન, વોટ ઇઝ ધ એન્ડ ઓફ ધ પિક્ચર, કે યા તો પાપનો ઉદય આવી જાય, આવી શકે કે ના આવી શકે, અપાર પુણ્યનો ઉદય હોય અને પાપનો ઉદય આવી જાય તો કરોડપતિ પણ કાઢી નાખો તો કરોડપતિ થઈ જાય, થઈ શકે ને. જોયા છે ને એવા કેટલાય કરોડપતિ રોડપતિ થયા. तो सुखि रू के पाप का उदय आने पर बिखरे जाते हैं, यह सरागी जीव तो व्यर्थ ही. हमें ओ एक एक लाइन बहुत सरल, सरागी जीव व्यर्थ ही पाप का बंद करके सुखि रू उदय के वो तो पुण्य नो एवं मरिया विषय भोग समझाइए, एवं सदुपयोग करी आत्मकल्याण करी निकली जवा एनी बदले शू करू એની પાછળ શું કહ્યું કે એમાં જોડાઈને પાપ ભાવ કરીને, પાપ ભાવ કરીને પાપનો બંધ કર્યો, અને પાપનો બંધ કરીને એ પાપના ફળને, એના ઉદયને, એ બંધને, એ પરિણામના ફળને ભોગવવા માટે ક્યાં ચાલ્યો ગયો? નરક આદિકા પાત્ર ભૂતા. ગંભીરતા સમજાય છે આ ગાથાની? કે પછી એમ લાગે છે કે હવે ઠીક છે, આ બધું તો બહુ વાર સાંભળ્યું, હવે હમણાં તો જરા શાંતિથી જીવા દો, હજી તો બધું હમણાં ભેગું થયું છે, ચાલુ થયું છે, મળ્યું છે, મોટા થયા છે, હજી તો સમય જરા થયા છે, ખાઓ પીઓ, જરા મોજ કરો, હરો ફરો, બરાબર ને? આવી બધી ડિપ્રેસિંગ વાત કરીને શું મતલબ છે? જયારે આવશે ત્યારે જોઈ જશે, બરાબર ને? જયારે આવશે ત્યારે જોઈ જશે. અહીંયા નરક છે, અહીંયા સ્વર્ગ છે ભાઈ, આ બધું ખાલી કહેવાનું છે. જયારે ખરેખર કઈ બદલાશે ને, હમણાં કહું છું, આ શરીરનો કોઈ ભરોસો નથી, આ યુવાન શરીરનો કોઈ ભરોસો નથી. એક સમયમાં ઉદય બદલાતા વાર નથી લાગતી. આ રોગોથી ભરેલું શરીર છે, આની અંદર શું ભરેલું છે? રોગ. એક એક રોગ રોગમાં સાનું સાનું રોગ છે. આ રોગથી ભરેલું આ શરીર છે. વધુ એક્સપેક્ટ છે, આમાંથી શું નીકળશે? નીકળશે શું આમાંથી? તો કે રોગથી ભરેલી ખાણ છે, એમાંથી રોગ જ નીકળશે. બુઢાપો જ આવશે, શરીર ધીમે ધીમે થશે. હમણાં જે ભોગ ભોગવા માટે આ શરીર અને ઇન્દ્રિયનો આપણે કહે ને કે પ્રયોગ કરે છે, ઉપયોગમાં લે છે, પછી આગળ જતા ત્યારે આ શરીર છૂટી થઈ જશે, અને જયારે એમાંથી સુખબુદ્ધિ નહીં છૂટી હોય, એટલે ભોગ બુદ્ધિ નહીં છૂટી હોય, તો શું થશે? કેટલો દુઃખી, કેટલો આકરૂપ ને કેટલો વ્યાકરૂપ. બહુ સરસ ગાથા છે. જો તો કે પાપ કા બંધ કરકે નરક આદિ કા પાત્ર હોતા હૈ, ક્યોંકિ વ્યસની જીવો કો અપને હિત કા વિચાર નહીં હો સકતા. કીધું વ્યસની જીવો કો અપને હિત કા વિચાર હોઈ નહીં સકતા, કારણ કે વ્યસનમાં ડૂબ્યો છે. સમજાય છે? વ્યસન એટલે સમજાય છે કોઈ પણ આદત, આદત ખરાબ આદત. અહીંયા અહીંયા આદતમાં કેવી એવી આદત? ખરાબ આદત. ખરાબ આદત એટલે સમજાય છે જે મિથ્યાત્વ જીવને ઊંડા રસ્તા પર લઈ જાય છે, એ ખરાબ આદત. પરમાત્મ શરીરમાં આસક્તિ, એના શ્રંગારમાં કલાકો નીકળી જાય, પણ એમાં પાસે સુખ માને, એને એને પોતાનું સ્વરૂપ માને, એની સુંદરતાને પોતાની સુંદરતા માને, એના રૂપને પોતાનું રૂપ માને, એટલે એવી ખીચડી થઈ ગઈ છે અહીંયા કે આત્મા અને શરીર બે અલગ અલગ હોવા છતાં કોઈ ભેદ જ્ઞાન જ નથી. શરીરને પોતાનું માનીને દિવસ રાત આપણા પરિણામ કહો એ શરીરની આજુબાજુ રિવોલ્વ કરે, રીતના માતાનું જીવન પુત્રની આજુબાજુ, બાળકની આજુબાજુ રિવોલ્વ કરે ને, છે ને? એ રીતના અજ્ઞાની, પાપી, મોહી, વિષયાસક્ત, વ્યસની જીવોનું જીવન શરીર અને ઇન્દ્રિયના વિષય ભોગો પ્રત્યે આખું એનું જીવન રિવોલ્વ થતું હોય, અને અંતે શું થાય કે પાપનો બંધ કરીને, પાપ ભાવ કરીને, ઉપયોગનો દુરુપયોગ કરીને, ઇન્દ્રિયનો દુરુપયોગ કરીને, સમયનો દુરુપયોગ કરીને, શક્તિનો દુરુપયોગ કરીને આ જીવ પાપ બંધ કરીને નરક આદિનો પાત્ર થઈ જાય છે. ક્યોંકિ વ્યસની જીવ કો અપને હિત કા વિચાર નહીં હો સકતા. વિષયાસક્તિ કે કારણ પહેલે તો કુછ ભાષિત નહીં હોતા, લેકિન ઉસકે ફલ મેં સ્વયં ભી દુઃખ ભોગતા હૈ. કુછ ભાષિત નહીં હોતા, કોઈ કહેશે તો ચીડી જશે. આખો દિવસ મંદિર મંદિર મંદિર, સ્વાધ્યાય સ્વાધ્યાય સ્વાધ્યાય, આત્મા આત્મા આત્મા, અરે બહુ થઈ ગયું, બસ કરો, ચીડી જશે. કેમ? કારણ કે એને શું દેખાય છે? ઇન્દ્રિયના વિષય ભોગ. સમજાય છે? એને શું દેખાય છે? ઇન્દ્રિયના વિષય ભોગ. એને શું દેખાય છે? કે જે ઉદયમાં જે પણ સંયોગ મળ્યા છે એને ભોગવવા માટે એટલી બધી આસક્તિ છે કે આ ભોગી લો, આ જોઈ લો, આ જોઈ લો, અહીંયા જાઓ, આ ખાઈ લો, આ પીવી લો, આ લઈ લો, આ લઈ લો, આ લે, આ તો હોય, આ તો હોય, આવતો હોય, આવતો હોય, આ તો જોઈએ, આ તો જોઈએ. અને પછી ક્યાં એવો થશે કે બે વાત કીધી ને, શું થશે કે પાપનો ઉદય આવશે તો આ બધા વિખર જાય, બધું છૂટી જશે, છૂટી જશે. ત્યાં તો આવી પૂર્ણ થશે તો અહીંયાથી ચાલે છે, અને ચાલે જશે પછી નરક આદિમાં જશે, બરાબર? હવે નરકમાં ગયો અને એને અવધિ જ્ઞાન મૂક્યું તો એને આ બધું યાદ આવ્યું. એને જાણવાનું મન તો થશે ને કે આવી નિખરી જગામાં આવી કેવી રીતના ગયો. પોઈન્ટ સમજાય છે? નરક એક તો એક તો એક્ચ્યુઅલી એવું છે ને કે આપણે ભૂતકાળ ભૂલી ગયા છે ને, ખબર જ નથી ક્યાંથી આવ્યા છે, શું ભોગવીને આવ્યા છે, ક્યાં રખડીને આવ્યા છે. હવે ગયો નરકમાં અને એને યાદ આવ્યું. તમને કઈ સમજાય છે કે આ ગાથા કેટલી સરસ ગાથા? તો હવે એને શું થશે? એને એટલું બધું દુઃખ થશે કે ઓહો, મને આવો મનુષ્ય બહુ મળ્યો હતો, અને આવા આવો અવસર મળ્યો તો આવા સત્સમાગમના માહોલ મળ્યા હતા, અને મેં કામ નતું. તો અગેન પાછું ત્યાં એક સંકલ્પ કરશે કે હવે હું મનુષ્ય થઈશ તો મારું કામ થઈશ. પાછા એ મિથ્યાત્વના સંસ્કાર એવા અંદરમાં ઝડપણે એના દેખાશે કે અહીંયા આવીને પણ એવી ભાવના કઈ આવી પણ જાય છે, મનુષ્યમાં આવી પણ જાય છે બાળક. પણ પાછો સમજાય છે એવું તો અનંત વાર આપણે નરકમાં સંકલ્પ થઈને મનુષ્યમાં આવ્યા કે પાછા આપણે જો કે આપણું જીવન ત્યાં જઈ રહ્યું છે કે પાછા ઇન્દ્રિયના વિષય ભોગોમાં શું થયા કે આસક્ત થઈને એ ભાવ દૂર. એટલે હવે આપણે ખાલી વિચારીએ કે આ જે અવસર મળ્યો છે એને કેટલી પ્રાયોરિટી આપવાની જરૂર છે. કારણ કે કોના ભરોસે આપણે દેખાડી શકાતો રહી છે, શરીરના, ઇન્દ્રિયના, અચ્છા સુરક્ષમ જ્ઞાનના, એનો પણ ભરોસો કરવા જેવો નથી. કારણ કે એ પણ ઉપયાધીન છે. આજે મેમરી છે કાલે કઈક થયું અને પૂરી મેમરી લોસ થઈ ગઈ, થઈ શકે કે નહીં? તો જેના ભરોસે બેઠા છે, જેના કર્તવ્યની બેઠા છે, જેના પર હોલ્ડ રાખીને બેઠા છે, જેમાં એકત્ર લઈને બેઠા છે, થોડું વિચાર તો કરો કે એમાંથી એકે પદાર્થ મારા છે, મારા અનુસાર ચાલે છે, મારા અનુસાર રહેવાના છે, મારી ઈચ્છા અનુસાર પરમે છે, મને સુખ આપવામાં સમર્થ છે, મારી સાથે કાયમ રહેવાના છે. શું એના ઉદય નહીં બદલાય? શું મારા ઉદય નહીં બદલાય? શું એની ક્રમબદ્ધતા નહીં બદલાય? શું મારી ક્રમબદ્ધતા નહીં બદલાય? એટલે ખરેખર એવું લાગુ છે આ એક પંક્તિનો મેળો છે જ્યાં થોડા ટાઈમ માટે આપણે બધા ભેગા થયા છે. કોઈ જીવ આવ્યો માતાના રૂપમાં, કોઈ જીવ આવ્યો પિતાના રૂપમાં, કોઈ જીવ આવ્યો પતિના રૂપમાં, કોઈ જીવ આવ્યો બેનના રૂપમાં, ભાઈના રૂપમાં. અંતે શું છે તો કે બધા જીવો સતત સી જસ્ટ થિંકિંગ અંદરમાં ચાલવું જોઈએ હવે તો. આ શ્રદ્ધા આપણી દ્રઢ થવી જોઈએ હવે તો એટ ધીસ પોઈન્ટ. હું એમ નથી કહેતી કે ઘર કુટુંબ પરિવાર પછી આપણને રાગ ન હોય કે આપણને કોઈ એવો વિકલ્પ નો એમ ના કરશે, પણ મોહ તો થોડો, મોહ અને રાગમાં બહુ ફરક છે. તમને સમજ્યા? હું એમ નથી કીધું ઓફિસ નહીં જાઓ, કામ નહીં કરો, બિઝનેસ નહીં કરો, પણ એટલીસ્ટ એના પાછળનું જે ફેક્ટ છે, જે ખરું પિક્ચર છે, જે અસલી સ્વરૂપ છે, એને તો એટલીસ્ટ આપણે સમજીએ. કોઈ કમે હું એમ નથી કીધી કે નહીં ભરો, ભરો જે કરવું કરો, પણ એટલીસ્ટ આ સંસ્કાર, એટલી આ સાચી વાતો આપણા બેક ઓફ ધ માઇન્ડ ચાલવી જોઈએ કે અચાનક કઈ થાય તો યુ હેવ યોર ઓન શું કહેવાય મેડિસિન હોય ને, બીપીની ને ડાયાબિટીસની હાર્ટની મેડિસિન કે રાખો, ખિસ્સામાં રાખો કે નહીં, અમુક દવા કે ભાઈ ઇમરજન્સીમાં રે રાખો, સાથે રાખો, સાથે રાખો. તો એક આત્માથી માટે બોલો કઈ દવા 24 કલાક એની સાથે હોવી જોઈએ, અને ભેદ જ્ઞાનની દવા એની પાછળ એના જ્ઞાનમાં જે પણ થઈ ગયું છે એની પાછળ એના જ્ઞાનમાં આખું પિક્ચર બહુ ક્લિયર હોવું જોઈએ. કોઈ પકડાય છે? સાચા ખોટાનો નિર્ણય, હિત અહિતનો નિર્ણય અને વિવેક એકદમ ક્લિયર એના જ્ઞાનમાં હોવું જોઈએ. કોઈ પકડાય? બહુ સરસ આ ગાથા છે. બીજી ગાથા લેજો. હવે આ ગાથા પણ બહુ સરળ છે, બહુ સરળ. બધી ગાથાઓ બહુ સરળ સરળ છે. આત્માનું સાચું ગ્રંથ જ બહુ સરળ. બુદ્ધિમાનો કા પ્રમાદી હોના શોચનીય, બરાબર? એ બુદ્ધિમાન છે અને તો પણ પ્રમાદ કરે છે, તો વિચાર કરવા યોગ્ય છે કે તારો આ પ્રમાદ તને ક્યાં લઈ જશે, બરાબર? જે થોડીક આપણે એની ચર્ચા કરીને બે મિનિટમાં પૂરું કરે. સમ્ય જ્ઞાન કા અભાવ હોને સે યહ જીવ, કિસ્સા અભાવ સમ્યક જ્ઞાન કા. મેં તમને હમણાં કીધું ને સાચું જ્ઞાન, બરાબર? સાચું જ્ઞાન ફેક્ટ, હું કોણ છું, શરીર શું છે, બેની ભિન્નતા, સ્વતંત્રતા, સંબળતા, નિમિત્ત ઉપાદાનના સિદ્ધાંત, અમુક અમુક સિદ્ધાંતો દિનાગમના આપણા સાથે આપણા જ્ઞાનમાં 24 કલાક હોવા. ચાઇલ્ડ પણ કાંઈ પણ થશે તો અભિમાન થશે કે આપણી ઈચ્છા અનુસાર ન થયું તો જીનતા નહીં, ગુસ્સો નહીં આવે, ક્રોધ નહીં આવે, અને થઈ ગયું તો અભિમાન નહીં. આજે માન છે, ક્રોધ છે, કચાઈ છે, મોહ છે, એકત્વ છે, કર્તૃત્વ છે, મિથ્યાત્વ છે, એનાથી બચવા માટે આપણી પાસે આપણા જ્ઞાનમાં કોઈ એવું સાધન આપણે ઊભું કરવું જ પડશે કે જેનાથી આપણા બધા કચાઈ ભાવથી બચીને સહજ રહી છે. સહજ કોઈ તમને પૂછે, મેં હમણાં કીધું હતું ક્લાસમાં, રોજના ક્લાસમાં, કે કોઈ તમને પૂછે શું કરો છો આજકાલ, કોઈને કોઈ નથી હમણાં રોજના ક્લાસમાં કોઈ નથી. હા વેરી ગુડ, શું કરો છો આજકાલ, તમે હતા પછી સારું, શું કરો છો આજકાલ, તો કોઈ એમ કે ભાઈ બિઝનેસ ચાલે છે, આ ચાલે છે, તે એક આદિવાસીનો જવાબ શું હોવો જોઈએ, શું કરો છો આજકાલ, કે અમે સહજ રહેવાનો અભ્યાસ કરીએ. સમજાયું કાકા દાદા? સહજ લેવાનો અભ્યાસ કરીએ કે જે પણ થઈ રહ્યું છે અમે એને સહજ જે છે એમ એક્સેપ્ટ કરવા માટેનો જે પાવર છે, જે સ્ટ્રેન્થ છે, જે જ્ઞાન છે, જે તમને જ્ઞાન છે, એને અમે અમારા અંદરમાં અમે એને ઉત્પન્ન કરવા માટેનો અભ્યાસ કરી રહ્યા છે. કારણ કે ખરેખર કહું છું, ઉદય આમ બદલાશે. સમજાય છે? હું એમ નથી કહેતી કે પુણ્યના ઉદયમાંથી પાપનો ઉદય, પાપના ઉદયમાંથી પુણ્યનો ઉદય પણ આવી જશે. શું થશે? અભિમાન થઈ જશે. દેવ રીતે જોવો તમે, દેવ રીતે પુણ્યના ઉદયમાંથી પાપનો ઉદય અને પાપના ઉદયમાંથી પુણ્યનો ઉદય અગર ઉદય બદલાય છે તો તું સહજ રહી શકે છે કે નહીં? કોના આધારે રહી શકશે? એક તત્વ જ્ઞાનના અને ભેદ જ્ઞાનના અને સાચી સમ્યક અને સમ્યક જ્ઞાનના આધારે જ્ઞાનીઓ ઉદયોની વચ્ચે, માન અપમાનના પ્રસંગોની વચ્ચે સહજ રહી શકે છે એવા જોડાયા વગર પોતાના આત્મામાં, પોતાના જ્ઞાન સ્વભાવમાં, પોતાના જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં સહજ રહી શકે છે. બરાબર છે? જો એશિયામાં સમ્યક જ્ઞાન કા અભાવ હોને સે યહ જીવ અપને દોષો કો નહીં દેખતા અત સંસાર મે ભ્રમણ કરતે હુએ ઇસ જીવ કો સમ્યક જ્ઞાન પ્રાપ્ત હોના અતિ દુર્લભ હૈ યહ આગામી ક્ષણ મે કહેતે હૈ. સદબુદ્ધિ હોના દુર્લભ હૈ અતિ દુર્લભ વિચાર કર લો બુદ્ધિ પ્રાપ્ત કર રહે પ્રમાદી અત જ્ઞાનીઓ કો હૈ સોચ. સંસાર મે વિચાર શક્તિ રૂપ બુદ્ધિ હોના દુર્લભ હૈ. એક એક વાત પર ધ્યાન થી એને વાંચજો. વિચાર શક્તિ રૂપ બુદ્ધિ હોના દુર્લભ હૈ, એટલે કે મન મરું વિચાર કરવાની સામર્થ, હિત અહિત નો વિચાર કરવાની સામર્થ અને મન એવી યોગ્યતા મળી એ દુર્લભ છે. અનંત જીવ અસંગની તૈયારીમાં, અનંત 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 અનંત, ઓનલી 99.9999% જીવ અસંગની તૈયારીમાં છે. 0.0001% સંગની તૈયારીમાં છે. મન સહિત એટલી દુર્લભતાથી આ મન મળ્યું છે વિચાર કરવાની સામર્થ. શું વિચાર? શું વિચાર? હિત અહિતનો વિચાર, હું આત્મા છું અને આ શરીર નથી એ વિચાર, પરમા સુખ નથી એ વિચાર, એક એક જીવનો, એક એક દ્રવ્યનો, એક એક કુદરતનો, એક એક શરીર આદિનું પરમન સ્વતંત્ર છે એ વિચાર, હું એનો કરતા નથી એ વિચાર, હું એનો ભોગતા નથી એ વિચાર, હું એના આધારે નથી એ વિચાર, એ મારા આધારે નથી એ વિચાર. સમજાય છે? તો શું કે છે? સંસાર ને વિચાર શક્તિ રૂપ બુદ્ધિ હોના દુર્લભ હૈ. સમજાયું? સાચી બેન, બહુ સરસ છે. જો ઓર પરલોક કે લીએ પ્રવર્તને વાલી બુદ્ધિ હોના તો અતિ દુર્લભ. કોણ વિચાર કરે છે કે પરલોકમાં, આગળ ભવિષ્યમાં, અનંતકાળ હું ક્યાં રહી, ક્યાં ઉદાર થશે? બોલો, એનો વિચાર અતિ દુર્લભ. કેમ? કારણ કે આપણે આજ ભાવનો જીવ 2-4-10-15 વર્ષનો વિચાર કરીએ, એનાથી આગળ વિચારી નથી શકતા કે આના પછી ક્યાં જશે, આ શરીર છૂટશે પછી ક્યાં જશે, આ ભાવ પૂરો થશે પછી ક્યાં જશે. સમજાય છે? અત એસી બુદ્ધિ પ્રાપ્ત કરકે વિ પ્રમાદી રહેને વાલે થી જ્ઞાનીઓ દ્વારા સોચને યોગ્ય છે. બરાબર છે? ઠીક છે, ખાલી ભાવાર્થ વાંચી રહીએ. એકેન્દ્રિય અસંગી ઓર કુછ અપર્યાપ્ત સંગી જીવો કો મન સંબંધી વિચાર હી નહીં હોતે. એકેન્દ્રિય અસંગની અપર્યાપ્ત, આ બધા જીવોને મન જ નથી, વિચાર કરવાનું સામર્થ નથી, તથા ઉને સંસારને એની પર્યાયને બહુ જ કાળ ભ્રમણ કરના પડતા હૈ. આના ઉપર આપણે નેક્સ્ટ ટાઈમ થોડો વિચાર કરશું. એટલે પ્રથમ તો બુદ્ધિ કી પ્રાપ્તિ હોના હી કઠિન હૈ, મન કી પ્રાપ્તિ, બુદ્ધિ કી પ્રાપ્તિ હોના કઠિન હૈ, અતિ કઠિન હૈ. યદિ કદાચિત કિસી કો બુદ્ધિ કી પ્રાપ્તિ ભી હો જાય તો પરલોક કે લીએ ધર્મરૂપ વિચાર હોના મહાકઠિન. બુદ્ધિ મળી ગઈ, મન મળી ગયું, ઇન્દ્રિય મળી ગઈ, જ્ઞાની મળી ગઈ, પણ પછી એને વાંચીને એના ઉપર વિચાર કરવો, નિર્ણય કરવો, એ સહિતનો વિચાર કરવો, ભેદને ઉપાડેનો વિચાર કરવો અત્યંત દુર્લભ છે, અતિ કઠિન હૈ. અનંત બાર મન સહિત હોને કરવી કિસી જીવ કોઈ ધર્મ બુદ્ધિ હોતી. અનંત બાર મન સહિત હોવા છતાં કોઈ પણ જીવોને ધર્મ બુદ્ધિ, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક દર્શન અને એ પ્રકારનો પુરુષાર્થ ઉપરે છે. જો જીવ મહાભાગ્ય છે ધર્મ બુદ્ધિ પાકરવી સાવધાન નહીં રહેશે, ધર્મ સાધન ને શિથિલ રહેશે હૈ, જ્ઞાનીઓ કો ઉનકી ચિંતા હોતી હૈ. કિસકો? જ્ઞાનીઓ કો ઉનકી ચિંતા હોતી હૈ કે એસા અવસર પાકર ચૂકને વાલો કી હોનહાર કહેતી હોગી, એટલે ધર્મ બુદ્ધિ પાકર પ્રમાદી હોના યોગ્ય નહીં હૈ. ધર્મ બુદ્ધિ પાછળ પ્રમાદી હોના યોગ્ય નહીં હૈ આવો મનુષ્ય ભાવ પાછળ પ્રમાદી હોના યોગ્ય નહીં હૈ મન કા વિચાર કરને કી સામર્થ કા ઓર યે ઇન્દ્રિયો કા ઓર યે જો ભી આયતન ઓર દેહ શાસ્ત્ર ગુરુ ઓર જીવવાણી મિલી હૈ ઉસકા સદુપયોગ કરકે ઉપયોગ કો બુદ્ધિપૂર્વક વિચાર કરવા આમાં લગાવી લે પોતાના આત્માનું સ્વરૂપ સમજી લે કે કોનાથી ભિન્ન છું કોનાથી અભિન્ન છું મારું શું સ્વરૂપ છે શું ક્યાં છે હું તેનાથી બનેલો છું અને એનો વિચાર કરવો એ પરમ કર્તવ્ય છે એવો વિચાર આપણે બધા કરીએ નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે કિસકે કિન વાલી માત કો વંદના શત વાહે હે વંદના શત વાહે હે અને કાંતલય નિત્ય બોલી દ્વાદશા પરમ ઉપકારી જીનવાની માતનો અમ ભક્તોના અનંતકારી સમસ્ત ગુદાની ધર્માત્માઓ નો સત્ય સનાતન સ્વાન રૂપી મેં વિતરાગ ગંગા જય ધર્મ નો હવે અહીંયા પામ